એમાં સોળમી વારના દ્વાદશીના પ્રવચનો સમયસાર ખ્યાતિ ને એમાં બીજા શ્લોક ઉપર આપણે સ્વાધ્યાય ચાલે છે. ત્રીજા નંબરનું પ્રવચન છે. એમાં એક મૂળ શાસ્ત્રમાં પહેલાં થોડાક શબ્દો જોઈ લઈએ. બીજો શ્લોક છે, જોઈ હોય તો ખોલી લઈએ. એમાં ત્રીજું પાનું છે નીચે. એમાં આપણે પહેલી વાત થઈ ને, બીજી લાઇનને પહેલો અર્થ કરશે મૂળ શ્લોકનો. તેમાં શું છે, હવે કેવો છે આ એવો અમૂર્તિ અને કાનમય મૂર્તિ એ કેવી છે? અને કાનમય તો જેમાં અનેક અંત ધર્મ છે એવું જે જ્ઞાન તથા વચનમય તે મૂર્તિ. જો આવા અર્થ કોણે કાઢ્યા? જયચંદજી. ઓકે, અમૃતચંદ્રાચાર્ય દેવ ખાલી અને કાનમય મૂર્તિ છે, એમાંથી જયચંદજી આ અર્થ કાઢ્યા છે એને, કે ભાઈ અનેકાનમય છે. તો એના પછી એના ગુરુદેવશ્રી અર્થ કાઢ્યા. શું અર્થ કાઢ્યા? કે અહીંયા લેખું અનેકાનમય મૂર્તિ, તો અનેકાનમય મૂર્તિ તો પદાર્થ હોય, તો કે ભાઈ અનેકાનમય મૂર્તિ છે એનું શું થાય છે? જ્ઞાન થયું. તો જ્ઞાનને પણ, અને આ ઘણી વાર અધ્યાત્મમાં બે જ્ઞાન અને એનો વિષય બેને શું કરાય છે? અભેદપણે કરીને કહે. તો એ એવું જ્ઞાન અને એને કહેનાર કોણ છે? કારણ કે વાણી પણ આને કાનમય નહીં કહે, તો એને પણ આને મૂર્તિ. એ સદાય પ્રકાશ રૂપ રહો, એટલે જગતની અંદર સદાય, જો કે છે જ, સદાય છે ને સદાય રહેવાનું છે. ક્યારેય પણ ગુરુદેવશ્રી શું કહેતા, ત્રણ કાળમાં ત્રણ કાળને જાણનારનો કોઈ દી વિરહ ન હોય. પછી પ્લસ એના કરતા, અને તેની સ્થાપનાનો પણ ન હોય, વિરહ ન હોય, શાશ્વત. ત્રણ કાળમાં ત્રણ કાળને જાણનારા અથવા ત્રણ કાળ ત્રણ બેને જાણનારનો કોઈ દી વિરહ, અને તો એની સ્થાપનાનો પણ વિરહ નથી. તો એ રીતે જગતની અંદર આપણા માટે છે, બધું જ છે. તારે કાર્ય કરવું હોય તો સાધ્યપદને પામેલા છે, એની વિધિ પણ એમણે કહી છે, એ શાસ્ત્રો પણ છે, એના અર્થો સમજાવનારા પરંપરા પ્રત્યક્ષનો હોય તો પણ મળી શકે એવું છે. ખાલી શું જોવે તારે? તારી પોતાની ઉપાદાનની તૈયારી. એમ ના સમજવું ક્યારે કે મને કોઈ કહેનાર સમજાવનાર કે આ મેળવું નથી. પોતાની પાત્રતા હોય તો શું છે એ કેવું, એકને આશ્ચર્ય નથી લાગતું? કંઈ સિંહના ભાવમાં કોઈને ગોતવા ગયા હતા નહીં? કેવી રીતે થયું? પાત્રતા પાકે તો ક્યાંય ગમે ત્યાંથી યોગ બન્યા વગર. અને આ એટલી મોટા મોટી શું છે, ખામી રહી ગઈ. શું ખામી રહી ગઈ? પાત્રતા તૈયાર કરવી નથી અને પછી વાંક બીજા ઉપર નાખવો છે. તારી એવું જગતમાં ક્યાંય નહીં બને એવું કે તારી પાત્ર, અરે કાંઈ નહીં, પાત્રતા હશે ને તો પૂર્વના સંસ્કાર અંદરમાંથી જાગી ઉઠશે. એવા કેવા છે શ્રીમદજીનું વર્તમાન, એવા કોણ ગુરુ હતા? ગુરુદેવસિંહ એવા કોણ ગુરુ હતા? બધા તો એ અહીંયા એ રહ્યું. હવે બીજું આપણે જે લેવું છે આગળ, હવે આત્મા કેવો છે? એ જે આત્માને જે બતાવનાર જાણનાર જ્ઞાન છે અને કહેનાર વાણી છે, તો આત્મા કેવો છે? જે અનંત ધર્મવાળો છે. પહેલી શ્લોકની પહેલી લાઈન, અનંત ધર્મવાળો છે. હવે અનંત ધર્મવાળા જગતમાં કેટલા પદાર્થો છે? એટલે છ છ દ્રવ્ય છે, અનંત બધા છે. તેમાં કાંઈ આત્માની વિશેષતા નથી ને? કેમ, એની શું બધા અનંત ધર્મવાળા તો બધા છે. અરે ભાઈ, એ બધામાં અનંત ધર્મો છે. આત્મામાં એ અનંત ધર્મો સાથે એની પાસે શું છે? પોતાને એને પ્રકાશનારું એવું જ્ઞાન છે પોતાને. ભલે એને એનું સ્વરૂપ છે, પણ એના સ્વરૂપને પ્રકાશનાર્થ, અને એટલા માટે જયચંદજીએ આવશે ને જ્ઞાન એનો અસાધારણ ગુણ છે એમ. જો એટલા માટે આગળ વાંચીએમાં આવશે અસાધારણ એમ. જે આનંદ ધર્મવાળો છે એ શું આવ્યું? એક અસ્થિ આવી. હવે પરદ્રવ્યથી અને પરદ્રવ્યના ગુણ પર્યાયથી ભિન્ન બે વાત. પહેલું એક શું આવ્યું? આનંદ ધર્મવાળો એક. પછી બીજું શું આવ્યું? પરદ્રવ્યો એના ગુણ અને પર્યાયથી ભિન્ન બે. હવે ત્રીજું, પરદ્રવ્યના નિમિત્ત થતા પોતાના વિકારોથી. જો બે શબ્દ આવ્યો, એ ઉપાદા શું છે એના, એનાથી કેવું? કથનચિત ભિન્ન એકાકાર છે. ચલો આમાં અહીંયા સુધી શું આવ્યું? બેભીન એવું આવ્યું, બેભીન ના બોલાવ્યા, તે બે કેવા આવ્યા, નાસ્તિ, ઓલો કેવું આવ્યું, અસ્થિ. અને આ મેળીને અસ્થિ નાસ્તિ મળીને હું એકાકાર છું. જસ્ટ પહેલું શું આવ્યું, જે અનંત ધર્મ. કોની વાત અહીંયા ચાલે છે? એટલે અહીંયા મુખ્ય પાય છે નિ સ્વરૂપ સારમ, બાકી છેદ્ર આવ્યા છે. છેદ્ર બીજામાં જો કે વિકાર નથી એટલે નહીં, પણ અહીંયા મુખ્ય એવું પોતાના આત્માની વાત કરી. જે અનંત ધર્મવાળો છે એ તો અસ્થિ આવી બીજામાંય અસ્થિ છે. હવે અહીંયા કેવો છે? પરદ્રવ્ય, અને પરદ્રવ્યના ગુણ પર્યાયથી એમાં નથી લખ્યું પણ સમજી લઉં, કારણ કે ઓલામાં કથન છે. તો અહીંયા કેવું છે? સર્વથા એનાથી ભિન્ન છું. અને ભિન્ન કહેતા જેનાથી ભિન્નતા લાગે એને શું હોય, એના પ્રત્યે શું હોય? મારા પણ હોય કે તિરસ્કાર હોય, ખરેખર ઉપેક્ષા. એને જો તે ભિન્ન પણ આપણે માયના છે એનાથી, જેમ ગુજરાતી કે કોઈના વિશે કોઈ પૂછતું હોય અને આપણે એને કાંઈ ન હોય તો શું કહે? ભાઈ અમારે લેવા દેવા કાંઈ નથી, તમે જે હોય એને પૂછો, અમારે કાંઈ. આ આનું આનું નામ શું કહેવાય? ઉપેક્ષા. એટલે ભિન્નતા ભાવનું યથાર્થપણ, ભિન્નતા ભાવમાં ઉપેક્ષા આવ્યા વગર રહે જ નહીં. ભિન્નતામાં એ ખરાબ માયના તો પણ એ સંબંધ થયો. અહીંયા ભિન્નતાનો સ્વભાવ છે, એના પ્રત્યેની ઉપેક્ષા, નિરપેક્ષતા, એનાથી જે થાય તો એ પરદ્રવ્યથી સર્વતાભિન્ન, અને પરદ્રવ્યના નિમિત્તથી અને પોતાના વિકારો બેનો શું આવ્યો? ફરી બેનું શું આવ્યું? નિમિત્ત, ઉપાદાન. અને એ પણ કેવું આવ્યું? એક સમયમાં એનું નિમિત્તપણું અને અહીંયા પોતાની ઉપા. અને એના માટે શું શબ્દ આપ્યો? તેરમી ગાથામાં શું આવશે? થવા યોગ્ય અને કરનાર, બે આવશે ને શબ્દો આગળ, હજી તો વાર તે આવશે. તો કથનચિત ભીત, તો આવું બનીને એકથી અનંત ગુણોથી સહિત છું, એનાથી અભિન્ન છું, પરદ્રવ્યના દ્રવ્યગુણ પર્યાયોથી સર્વથાભિન્ન છું, અને વિકાર ભાવોથી કથનચિત. આવું હોવા છતાં હું કેવો છું? એકાકાર છું, એક સ્વરૂપ છું. આવું ક્યાંય આવે છે? શક્તિમાં, 47 શક્તિમાં. વ્યય ઉત્પાદ ધ્રુવથી આલિંગિત સદસ્યુદસ જેનું સ્વરૂપ છે એવા એક પરિણામ શક્તિમાં. ત્રણ દેખાયડા, ત્રણ ઉપરથી બેન, પછી એક લઈ લે. આ એક શૈલી શું હોવી જોઈએ? અનેકમાંથી એકપણામાં પહોંચે. આપણે કરીએ છીએ ને, અનેકપણામાંથી એકપણામાં પહોંચીએ છીએ ને, આપણે કરીએ છીએ ને, જ્ઞાની કરે છે ને, આપણે કરીએ છીએ, આપણે અનેક પરમાં, પછી એ બધા મારે એમ કરીને કાકા. અહીંયા ભેદોમાંથી જ્ઞાની અભેદ કરે છે. તે અહીંયા એક એકાકાર એવા આત્મતત્વને, આત્મતત્વની વ્યાખ્યા, આત્મતત્વની ત્રણ બોલથી વ્યાખ્યા. આનંદ ધર્મવાળો, પરદેવના દ્રવગુણ પર્યાયોથી સર્વથા ભિન્ન. એટલું તમને આવડે છે એટલે આપણને વાંધો નથી ને, આટલા વર્ષો પછી ખબર છે કે નહીં? અડધું કામ તો થયું છે ને, પરદેવથી ભિન્નતાનું થયું, રાગથી બાકી છે કદાચ, હજી ભેદભાવ પણ નહીં, કાંઈ નથી. આટલા વર્ષો પછી કાંઈક તો કર્યું હોય ને, એટલે અત્યારના ઉતાર ન કરે, એક સાથે હું કરી લઈશ. અરે ભાઈ, તું એમ કહેતો કે મને પરદ્રવ્યથી ભિન્નતા થાય, તો તને ક્યાંય પણ સંયોગના, પરદ્રવ્યના સંયોગમાં શું કાંઈ નથી થતું, એનું ઇષ્ટ અનિષ્ટપણું નથી લાગતું. અરે એનું જ્યાં જ્ઞાન થયું નથી ને, એકાકારપણું કેમ ઊભું થાય છે? જો તું અનંત ધર્મવાળો તને માનતો હોય ને આનાથી સર્વતા ભિન્ન, તો શા માટે એકાકારપણું થાય? તો એ અને એનાથી હવે એવા આત્મતત્વને હવે શબ્દ આગળ શું મારી પર જયચંદજી? અસાધારણ. શું છે? અર્થાત અસાધારણ. અને એ પછી ગુરુદેવ ખબર છે આ રીતે વંચાવે, શું વંચાવે? અસાધારણ પછી શું છે? મોટો હાઇફન છે. એટલે ખરેખર જો વાંચવું હોય તો હવે સીધું શું વંચાય? અસાધારણની સ્વરૂપને. આ મારું અસાધારણની સ્વરૂપ છે. આમાં આગળ પણ આવશે અસાધારણ કેમ. ગુરુદેવ પણ એક વાર પ્રશ્ન પૂછ્યો હતો ને, આપણી પાસે જ્ઞાન છે એવું અનંત જીવો પાસે જ્ઞાન છે ને, કેમ છે ને, તો આપણે બધા સરખા છે ને, ગુણ ગુણ ભલે પર્યાયમાં ઓછું હોતું છે બરોબર છે, પણ મારામાં જ્ઞાન ગુણ છે એવી રીતે બધામાં છે કે નહીં? તો આપણે બધા સરખા છીએ ને, બધાને આપણા માનો તો વાંધો શું છે? પોતાને આપણા બધાનું જ્ઞાન છે એક જ છે ને? અરે પોતપાનું પણ બેને સરખા જ છે ને? હા તો એટલે આપણે જ્ઞાનથી મુખ્યતા લઈ, બાકી તો આનંદ ગણ હા એ તો એક જ છે ને બધા, એ બધું એક જ કહેવાય. હવે બધું એકાદ શબ્દો આગળ પાછળ કરીએ એમાં વાંધો નહીં. અરે ભાઈ એક એની રીતે ગુરુદેવ સરસ લીધું છે, મારા જેવું છે પણ મારું તો નથી ને, શું છે મારી જેવું છે એ નિશ્ચિતતા જ, પણ મારું તો, અને એટલા માટે મારું કેવું છે, યુનિક છે, અદ્વિતીય છે. મારા જેવું ઘઉંના દાણા ભલે ને એક સરખા છે, પણ એક એક દાણો કેવો છે, જુદો છે. આવી એક ભેદ નાની, એટલે આ રીતે મારું અસાધારણ છે, મારું અસાધારણ નિસ્વરૂપ છે, આવું ક્યાંય મને મળવાનું નથી, અને નથી મળવાનું તો સુખા મમતા કરું બારમાં. આવા ત્રણ બોલથી એવું મારું શું છે, અસાધારણ નિજ સ્વરૂપ નહીં. ક્યાંથી લઈ ગયા આપણને? અનંત ધર્મોમાંથી પાછા ક્યાં લઈ ગયા? નિજ સ્વરૂપમાં એકપણામાં લઈ ગયા. અને જે એનું લેખું એનો અર્થ મારું કેવું અસાધારણ નિજ સ્વરૂપ શું કામ છે કજો? સજાતિ વિજાતિ દ્રવ્યોથિ વિલક્ષણ છે. ગુરુદેવ આમાંથી જ અર્થ લીધો હતો. જો આમાં લેખું વિલક્ષણ ક્યાં છે? મારામાં જ્ઞાન છે એવું નહીં છે. વિલક્ષણ ક્યાં આવ્યું? અરે વિલક્ષણ એટલે મારા જ્ઞાન ને એમાં અજ્ઞાન એટલે અચેતન એમ નહીં, મારું જે જ્ઞાનપણું છે એવું નથી, એવું એટલે એ નથી, એના જેવું છે પણ એ નથી, એ નાટી નથી પણ એવું, તેનું એ તેનું તે નહીં, તેના જેવું ખરું, મારું એનું એ નથી, મારી જેવું છે. અને કેવું છે ફરીથી? સજાતિ વિજાતિ દ્રવ્યોથી કોણ બાકી રહ્યા? કોઈ બાકી ના રહ્યા. સજાતિ બીજા સજાતિમાં કોણ લેશો? બીજા મારા સજાતિ બીજામાં કોણ લેશો? બીજા જીવમાં કોણ લેશો? આપણે કઈ નામ થવું મારા સિવાય બધા સિદ્ધ ભગવાનને પણ એનાથી હું જુદો? અરે ચોઈસ ભગવાન કોના છે, આપણા છે કે અન્ય મતના છે? તો પછી આપણા ચોઈસ ભગવાન છે, તમે કયો પાછા એનાથી વિલક્ષણ છો? ક્યાં ભગવાન સિમંદર ભગવાન કોના છે, આપણા છે કે નહીં કે બીજાના છે, અન્ય મતના? ભગવાન ઈ જુદા. તમને લોકોને કાંઈ કાંઈ તમા કાંઈ બોલતા કાંઈ નહીં, દીકરો મારો ને ભગવાન બીજા ને, એમ આવું હોય કાંઈ? કોણ? હા ભગવાન તો જુદા છે ને, એટલે આ તો મારા સગા મારા અને ભગવાન જીવનમાં જીવનમાં આ એક છે ને, એક વિવેકની શું પણ ભાષા છે અને એક અભિપ્રાયનું શું પણ છે, શું છે? ભક્તિની વિવેકની ભાવનાની શું ભાષા છે અને પરણમન શું હોવું જોઈએ, અભિપ્રાયનું પરણમન, બે વચ્ચેનો સુમેળ જો નથી તો ક્યાંક ને ક્યાંક આવી એક દ્રઢતાથી કે એ પણ સજાતી હોત તો પણ મારાથી શું છે, વિલક્ષણ છે, એનાથી પણ હું વિલક્ષણ છે એવું મારું નિસ્વરૂપ છે. એક બાજુ એમ કેવું અરિયનના દ્રવગુણ પર્યાયને જે જાણશે એને શું થશે, સમ્યક દર્શન થાય. અને અહીંયા શું કેવું બધા કહેવા છે, વિલક્ષણ સજાતિ અને વિજાતિને ચલો તેનો વાંધો નથી, પણ સજાતિ તો આપણા કહેવાય કે નહીં, ગુરુ તો આપણા કે નહીં, આમ તો બધે બધે તો એટલું છે ને. જીવનમાં આ એક વાત, એના ભાવમાં એને ખ્યાલ આવવો જોઈએ, અને આવું જે મારું નિસ્વરૂપ છે તેને શું કરે છે, મૂર્તિ અવલોકન કરે એટલે દેખે છે, એટલે જ્ઞાન એને જાણે છે અને વાણી એને કહે છે. આ રીતે આખું એ અમૃતચંદ્રાચાર્ય એટલે કે એનો જયચંદજીએ સારા આઠ કરીને એ રીતે આપણને દેખાડ્યું કે આ શું છે. અમૃતચંદ્રાચાર્ય જે કહે છે અનેકાનમય મૂર્તિ એટલે શું, અનેકાનમય મૂર્તિ એટલે એને કહેનારી, આમ અનેકાનમય જેમ આનંદ ધર્મ એવો પદાર્થ ના લે છે એને કહેનાર જ્ઞાન અને વાણી. અને તો કોને બતાવે છે કે કે આવા આનંદ ધર્મ. અને આ રીતે જો વિચારીએ તો કોઈ પણ પદાર્થ કેવો છે? આ ત્રણ બોલ આત્માને માટે, બાકી બે લઈએ તો અહીંયા પૂતગલ માટે લાગે પડે, બાકી ચારને તો આનંદ ધર્મવાળા છે અને પરદ્રવ્યગુણ પર્યાયથી સર્વથા ભિન્ન છે, બે લાગુ પડે. તો એ રીતે એને તો આ રીતે બધાય છે છદ્રવ્યને એ દેખાડે છે, એ જ્ઞાન જાણે છે અને વાણી એ દેખાડે છે. ચાલો આપણે આપણા વિષય ઉપર આવી જઈએ. કેટલા પાના ઉપર આપણા આવ્યા છે? 74 પાના ઉપર આપણા આવ્યા છે, બરાબર છે? જો એમાં આપણે છેલ્લે લીધું હતું ને, અજ્ઞાની વાંધા ઉઠાવે છે કે જુઓ નિમિત્તથી કહ્યું છે કે નહીં, જયચંદજીએ નિમિત્તથી કીધું છે ને. તો અહીંયા શું છે ગુરુદેવનો ઉત્તર સમાધાન શું કરાય? પણ નિમિત્તથી એટલે કે અહીં જો નિમિત્ત ક્યારે શબ્દ વપરાશે કે અહીં ઉપાદાને કાર્ય કર્યું ત્યારે નિમિત્તથી થયું એમ કહેવાય છે. બે શબ્દો ક્યાં જુદા પડ્યા? કાર્ય કર્યું અને નિમિત્તથી કહેવાય. શું છે બે? તો શું થયું બે? એક હકીકત છે અને એક ઉપચાર છે. ઉપાદાને કર્યું એ શું છે? હકીકત છે. અને નિમિત્તથી કહેવાય એ શું છે? ઉપચાર. આમાં આપણે શું કરીએ છીએ? ઉલટું કરીએ છીએ. જે કથન માત્ર ઉપચાર હતો એને શું માની લઈએ છે? સાચું માનીએ છીએ. અને જે હકીકત હતું એને શું કરી નાખે? સ્વીકારતા જ નથી. તો એમના મગ્નમાં કંઈ બીજું શું છે? એટલે આવા એક થોડા શબ્દોમાંથી પણ વિચારીએ તો બધું ઉપાદાન નિમિત્તની આપણને કંઈક ભિન્નતાનો ખ્યાલ આવે છે ને. કે કર્યું અને કહ્યું બે શબ્દ છે. કર્યું કોને? ઉપાદાને. કહ્યું કોને? નિમિત્ત. તો કોઈ એમ થાય શું કામ એમાં નિમિત્તથી કહ્યું? કે ભાઈ ત્યાં એની પણ હાજરી હતી એટલા માટે નિમિત્ત સાપેક્ષ કથન કરાય છે પણ નિમિત્ત સાપેક્ષ કાર્ય થતું નથી. તો આ રીતે એનાથી આગળ ફરીથી કેવો છું હું એનાથી એવા આત્મતા અર્થ અસાધારણ. અસાધારણની વ્યાખ્યા, અસાધારણની વ્યાખ્યા. અસાધારણ એટલે એક્સ્ટ્રાઓર્ડિનરી, અસાધારણ બીજામાં ન હોય, અસાધારણ એક્સ્ટ્રાઓર્ડિનરી. એની શું વ્યાખ્યા, શું વ્યાખ્યા કરી? સજાતિ વિજાતિ દ્રવથી વિલક્ષણ. એટલે બધાથી લે તો જ એનું નામ અસાધારણ. કારણ આપણી જેવું છે એવું આપણે જેવા હશે, પણ હું તો ત્યાં નથી ને, મારું તો જ્ઞાન ત્યાં નથી ને, મારી જેવું બોલે. અને એટલા માટે હું કેવો છું? અસાધારણ. આવી રીતે કંઈક વાત આવે. અસાધારણ, અસાધારણ અને ન્યાય એકદમ એક્સ્ટ્રાઓર્ડિનરી, અસાધારણ. આમ એવું કહેતો શું? જ્ઞાનને માટે એને મન થઈ જાય, જોવાનું મન થાય કે આવું તો ક્યાંય નથી હો, તાજમહાલ જેવું તો ક્યાંય નથી, નાયગ્રા ફોલ્સ જેવું અદ્વિતીય પણ આમાં અસાધારણ પણ એમાં એને શું થાય? એને શું થાય? જિજ્ઞાસા જોવાની એને શું થાય? તો અહીંયા અસાધારણ કોણ છે? હું પોતે છું. જે મળું હોય ને, જેમ બહુ જૂનું હોય, ઘણા બહુ જૂનું જોવા જાય ને, એન્ટિક બધું, ઓલું મોંજે દોડો અને આ તે બધું, બરાબર ને? સૌથી દુનિયામાં સૌથી જૂનું કયું છે અત્યારના? છે ડાયનાસોર. શું છે? નહીં નહીં છે. બીજું કાંઈ છે કોઈ? બીજો કોઈ દેખાય? સૌથી જૂનું કોણ છે જગતમાં? નહીં, જૂનું તો હોય એવું કઈ નથી. હા તો અનાદિ જૂનું છે ને, પણ અનાદિનું મેં સ્ટાર્ટિંગ જ કહેતો, જૂનું કહું છું. પછી કેટલું જૂનું એમ નહીં, અહીંયા એમ કીધું કંઈ ખોદતા ખોદતા કંઈક મળ્યું એવું કંઈક, તો લોકો શું થાય? નહીં, અહીંયા લોથલનું કાંઈ ભય હશે કાંઈ નહીં બધું. અરે એક તને 5,000, 10,000 કે જે હોય એની તને જો જિજ્ઞાસ જૂના થાય તો તું અનાદિનો છે એ કેમ જોવાનું તને નથી? તું પોતે કેવો છો? અનાદિનું તત્વ તું છો, તો એની ઉત્કંઠા કેમ નથી થતી તને? કે લાવ જોઉં તો ખરો કે અનાદિનો ગુરુદેવ છે ને. શું કે? જેની મહિમા સ્તુતિ કરતા શબ્દો ઓછા પડે. ગણધરો આચાર દેવો પણ જેની વાત કરતા એ શબ્દો ખૂટી જાય. અને એવું અનાદિકાળથી જેની મહિમા કરતા આવે એ તત્વ શું છે? આવે તો એ રીતે અહીંયા વાત કરીને ચલો ગુરુદેવ સરસ આ પ્રશ્ન ઉઠાવે છે વિલક્ષણનો, એની પાછળના પેજ 75માં પ્રશ્ન ગુરુદેવ પોતે પ્રશ્ન ઉઠાવે, અરે એ અન્ય આત્માઓ છે એના લક્ષણથી પણ આત્મા વિલક્ષણ, એ આત્મા હું આત્મા એનામાં જ્ઞાન મારામાં જ્ઞાન એમના આનંદ ગુણ એવા મારામાં આનંદ, આપે આ શું કીધું એમ પોતે જ પ્રશ્ન ઉઠાવીને, બીજા અનંત આત્મા છે એના લક્ષણથી પણ આ આત્માનું લક્ષણ વિલક્ષણ એવું હોય, એમ એમ બોલવું તો સહેલું છે તો કેવી રીતે ચલો વિલક્ષણ કેવી રીતે એનામાં જેટલા આનંદ ગુણ છે એટલા આપણામાં છે કે નહીં, તો વિલક્ષણ ક્યાંથી થયું જેનો સરસ ખુલાસો અહીંયા જો સરસ ખુલાસો કે અહીં કહે છે હા બીજા આત્માનું લક્ષણ ત્યાં એનામાં છે અને આ આત્માનું લક્ષણ અહીં પોતામાં છે, શું છે ચાલો કોઈ કે ના અમે એ રીતે બેના સ્વરૂપ એક જ છે લક્ષણ એક જ છે માટે સરખા છે બધું તો શું થશે, તો શું બેસ્ટ ને ભલે જુદા રહીને પણ એનું એનું જેવું છે મારું શું એવું એનું શું છે, તો એના લક્ષે તને જેમ વિકલ્પ થાય છે એમ આત્માના લક્ષે અથવા આત્માના લક્ષે નિર્વિકલ્પ થાય એના લક્ષે થઈ જવી, બેનું જો તું એ રીતે સમાન માની લે વિલક્ષણ નહીં બધા એક જ છે એ તો શું થશે, આત્માના લક્ષે જો નિર્વિકલ્પ થાય છે તો ન્યા કેમ વિકલ્પ ઊભો થાય છે, માટે બેના કેવા છે એક જેવા છે એની કોઈ નથી પણ મારું ત્યાં કાંઈ નથી, મારું થોડું થોડું કાંઈ જીવનમાં આ એક કેટલી એક વિરક્તિ માટેનું ભેદનાને એક નિયમ બને, મારું કોઈ કહે ને કે ભાઈ અહીંયા કાંઈક ચોરી થઈ, હવે આપણે રહેતા હોય બીજા ગામમાં ને બીજે ચોરી થઈ તો કે જતના ચોરી થઈ તો આપણે શું કહીએ, મારું કાંઈ નથી ને આમ કાંઈ કરતાં કેટલી હોય છે એની સાવ ઉપેક્ષા થતી હોય છે, એમ અહીંયા મારું જે લક્ષણ એ કેવું છે મારી પાસે છે મારું જ્ઞાન મારી પાસે જ છે અને બીજાનું ત્યાં બીજામાં છે ને એને અહીંયા જો એ રીતે ફરીથી ગુરુદેવનો થશે છે પોતાના સ્વરૂપનું કરે અને સિદ્ધ ભગવાનનું કરે એમ ને, તો એ જ દેખાડે છે બેની ભિન્નતા છે,
એમને
ધ્યાવે એમને ધ્યાવે તો વિકલ્પ થશે, એટલે જ કે બેના જેવા છે પણ બે લક્ષણ છે બે વિલક્ષણ છે બેનું સ્વરૂપ જુદું છે, એક બહિર્મુક્તા છે એક અંતર્મુક્તા, જેવું હશે પણ એ મારું ત્યાં નથી અને એમાંથી આટલો મોટો ફરક પડે, અને આ રીતે એટલા માટે હું સર્વવ્યાપક નથી ભગવાન સર્વવ્યાપક નથી કે એના લક્ષ કર્યું તોય મને નિર્વિકલ્પ થાય મને લક્ષ કરવું તોય નિર્વિકલ્પ એવું એ નથી, પછી હજી ગુરુદેવ ખુલાસો જ લે છે કે જવાબ આપે છે વિલક્ષણ કીધું ને વિલક્ષણ છે જુદું છે, ફરીથી ગુરુદેવ પાછું કહે સર્વ આત્માનું જ્ઞાન ભિન્ન છે પણ વિલક્ષણ કેમ કીધું બધાનું જુદું જુદું જ પણ થાય વિલક્ષણ કીધા આપણું જેવું છે ન્યાજ છે એવું છે તો વિલક્ષણ કીધું, ફરીથી જુદું ભલે હો પણ જાત જ્ઞાન લક્ષણ તો બેના એક છે કે નહીં, આ આ વાત કરીને જો એક વિલક્ષણથી આખી વાત શું લેવી છે શું લેવી છે ભિન્નતાનો ભાવ દેખાડો છે, મારી જેવો છે ને બધું છે પણ બે કેવા છે ભિન્નતા અને ભિન્નતાથી શું સિદ્ધાંત લેવો છે તારાથી ભિન્ન છે એનાથી તારે કાંઈ ફાયદો ફાયદો પણ નથી નુકસાન પણ નથી ઉપેક્ષા કરે, તારાથી જે ભિન્ન છે એનાથી તને લાભ પણ નથી થવાનો અને નુકસાન, કારણ કે નુકસાન થવાનું હોય તો એનાથી ડરવું પડે લાભ થવાનો તો એને ગ્રહણ કરવું પડે, તો કાંઈ જ નથી થવાનું માટે એની શું કરજે ઉપેક્ષા, ભિન્નતાનો ભાવ માટે એ જુદું છે, તો જો ફરીથી અને એના માટે જો વિલક્ષણ નોટ કરે છેલ્લે પેરેગ્રાફમાં છેલ્લે અન્યના જ્ઞાન લક્ષણે એ અન્ય આત્મા લક્ષિત થાય, તું નહીં લક્ષિત થા બેના વિલક્ષણ શું કામ છે છે છેલ્લો પેરેગ્રાફ 75 પાનામાં છેલ્લો દ્રવ્યથી વિલક્ષણ શબ્દ છે ને કે અન્યના જ્ઞાન લક્ષણે કોણ લક્ષિત થશે અન્યનો આત્મા લક્ષિત થશે અને આ આત્માના જ્ઞાન લક્ષણે આ થવાનો છે અને એટલા માટે બે વિલક્ષણ છે, તારું જે જ્ઞાન છે એનાથી કોણ તને લક્ષમાં આવશે તું શુદ્ધાત્મા આવીશ અને બીજાના લક્ષણ તને ક્યાં જશે? બહિર્મુખતામાં જાય. અને ત્યાં રાગ ઊભો થશે અહીંયા. માટે કહેવા છે બેની જાતિ એક હોવા છતાં બેને અહીંયા શું કીધા છે? વિલક્ષણ કીધા છે, ભિન્નતા કરાવવાનો ભાવ કીધો છે. અને એનાથી તને તારા આત્માની શુદ્ધાત્માની શું થવાની? મહિમા આવી જાય. આ રીતે એક એ વાત કરીને એટલે ફરીથી આગળ 76 પાના ઉપર પછી છેલ આવ્યું આત્માના એના મૂળ છે ને રેડ અક્ષરમાં. ઓલા તો આપણે કીધું કે ભાઈ આમાં ભૂલા આત્મ એકાકાર પડદો એમાં કેવું થઈ જાય છે? એકાકાર થઈ જાય છે. તો ગુરુદેવનું શું કીધું? કેમ ભીખાભાઈ તમારું નામ કોઈથી ભૂલાઈ જાય છે ને એકાકાર. પછી આગળ પણ બીજું બધું બહુ આવે છે કે એમાં એકાકાર થઈ જાય તો બારમાં કંઈક પોતાનું કામ હોય ને કંઈક બીજું બોલાઈ જાય છે, એવું થોડું થાય છે. ભૂલ એ વિષય છે. હવે અહીંયા આત્માના તત્વને એનો અર્થ શું કર્યો? તત્વને અર્થ શું કર્યો? સ્વરૂપને. સ્વરૂપને જો આ એક વિચારવા જેવું છે. તત્વ કોણ છે? તત્વ આશરો પણ તત્વ છે, બંધ પણ તત્વ છે, સંવત બધું તત્વ. એટલે ત્યાં શું એનું સ્વરૂપ, એનું હોવા પણ, તે પણ. તત અને ત્વ, તત એટલે તે અને ત્વ એટલે પણ. આશ્રવનું આશ્રવ પણ માટે નામ આશ્રવ તત્વ. સંવરનું સંવર પણ એનું નામ સંવર. તત્વ એટલે સ્વરૂપ. આમ એક છૂટા જો શબ્દ ખ્યાલ આવે ને તો એને ઘણું ખ્યાલમાં આવતું સ્વરૂપ છે. તો અહીંયા અસાધારણ સ્વરૂપને, તો એ કેવું છે? આત્માનું અસાધારણ સ્વરૂપ કેવું છે? આત્માનું અસાધારણ સ્વરૂપ કેવું છે? કે સ્વજાતિ અને વિજાતિ બીજા અન્ય આત્માઓ છે એનાથી પણ વિલક્ષણ છું, એ બધાથી પણ હું વિલક્ષણ છું. કેટલા લીધા? બીજા કેટલા? અનંત આત્મા હોય એનાથી પણ હું કેવું છે? ભિન્ન છું. માટે મારું કેવું છે? અસાધારણ સ્વરૂપ છે. આવી ક્યાં કાંઈ મહિમા લાગે? ગુરુદેવજી ભગવાન આત્મા, ભગવાન આત્મા કહીને આપણને શું થાય? આપણને એમ કાંઈ કોઈ દે એવું છે એક શબ્દ સાંભળતા પણ શું પણ આ ભગવાન એટલે શું? આમ બારમાં કંઈક છે તો શું થાય? અહીંયા ભગવાનનું મંદિર છે તો શું થાય? આમ શું થાય? હા જો દર્શન કરવાનું મન થાય તો અહીંયા ગુરુદેવજી કહેવાની જરૂર નથી ને. કોઈ પ્રવચન બાકી નહીં હોય જેમાં કેટલી વાર એ ગણવાની કહેતા હશે તો શું થાય છે એમ કોઈ દી. ચાલો એના દર્શન કરવા જાઓ, એનું કંઈક સ્વરૂપ સમજવા, કંઈ ઊંડાણમાં જાઓ. એવું કેમ ઘણી આ એવું નથી લાગ કોઠે પડી ગયા શબ્દો બધા એવા બધા કે આમ બારમાં ભગવાન કહેતા તો થઈ જાય, આમ મન થઈ જાય. ચાલો એ ખોટને એની જે ભૂમિકામાં છે પણ એમ હું ભગવાન છું એ વિશ્વાસ કેમ નથી આવતા? અચ્છા બાર દેખાડે તો જ મહિમા આવે એમ ને. તને હાથમાં કોઈને કોઈને એમ કહીએ ને આ ભાઈ પાસે કોઈનો હીરો છે એમ તો શું થાય? નહીં ને એમને તો એટલે ના, તમે અહીંયા દેખાડે તો જ મને એની કિંમત આવે. ત્યાં ભલે તિજોરી તો મને કિંમત નહીં આવે એવું છે. નામ ઇઝ ઇનફ કે ને, નામ ઇઝ ઇનફ. કોઈનું કહેતા ભાઈ નથી એને શું આવશે એના ભાવમાં નથી જોયું એણે ઓલાના ઘર પણ એની પાસે છે એમને વિશ્વાસ તો કેવું? ઓહ એની પાસે આમ સીધું શું થશે એમ? એ શબ્દોની પાછળનું ભાવભાષણ કેમ ન થતું? શબ્દોને સાંભળી લઈએ છીએ પણ એની પાછળનું એ ભાવભાષણ. તો અહીંયા મારું કેવું છે? અસાધારણ સ્વરૂપ છે. અને અસાધારણ સ્વરૂપ શું છે? કોઈ પણ વિલક્ષણ વિજાતિ છે એનાથી તો જુદો છું, સજાતિથી પણ હું કેવો છું? હું જુદો છું. અને આવું આવા નિ સ્વરૂપને જો નીચે છે ફરીથી આવી ગયું. કેવળજ્ઞાન આવા આત્માને જાણે છે, શ્રુતજ્ઞાન આવા આત્માને જાણે છે, અને વાણી આવા આત્માને કહે છે. આવા આવા એટલે શું? નિજ સ્વરૂપ. નિજ સ્વરૂપ કેવું છે? અસાધારણ છે. અસાધારણ કેવું છે? કે પોતાના આનંદ ધર્મવાળો, પરદ્રવ્યના ગુણ પર્યાયોથી સર્વથા ભિન્ન અને પોતાના વિભાવથી કથિત. આવું જે ત્રણ મારું તત્વ છે આનંદ ધર્મવાળું એ મારું શું છે? અસાધારણ નિસ્વરૂપ છે. અને એને જ્ઞાન જાણે છે અને વાણી એને એ કહે છે. ચલો ફરીથી એક સરસ 77 પાને પેલો છે. આ તો હવે 16મી વાર ચાલે છે, છે સાસર છે કે નહીં સોના હાથમાં. આ ગુરુદેવ આ પદ્ધતિ ક્યાંથી ગુરુદેવથી ખ્યાલમાં? એટલે જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે સ્કૂલમાં જવા પહેલાં એના જે ટીચર હોય રાંધતા હોય ઘરે તો બોલાવે બધાને કે તમે આવજો અને આ પાઠ તમે તમારી રીતે વિચારજો અને પછી હું જ્યારે શીખડાવું ત્યારે વિચારજો તો ખબર પડશે. એમ અહીંયા શાસ્ત્ર પોતાના સાથે હોય. અને બીજું જ્યારે નાટક જોવા જતા ત્યારે એની ડાયલોગની સંવાદની પુસ્તક રાખશે. તો એમાં ગુરુદેવ શું એનું લોજિક શું આપતા હતા? આટલી ઉંમરમાં એ હતું અને આપણે અત્યારના કદાચ ક્યાંય જોવા જઈએ તો શું જોઈએ? વધારે એના એક્શન જોઈએ, એને અવાજની ડિલિવરી જોઈએ. એ શું કાંઈ એનાથી સાર કહે છે ને એવું બધું કાંઈ ન હોય. બધું હાવભાવ બધાના શું છે એ બધા જોવા રહી જાય. તો એમાં શું કહેવા માગે છે? તો આ પહેલું હોય છે કથનની પાછળ એનું શું ભાવ છે એ ગ્રહણ કરવું છે, એને બદલે એનું કરતા જાય. તો અહીંયા કહે છે સૌના હાથમાં છે કે નહીં 15 વાર પૂરું થયું. હવે પછી શ્રોતા કહે છે રામજીભાઈ બધી વખતે કંઈ નવો ભાવ નીકળતો હોય ને, શું છે બધી જ વખતે 15મી વારમાં પણ એના ભાવ હોય, 16મીમાં પણ એના છે, દરેક વખતમાં. તો ગુરુદેવ શું જવાબ આપે? એ તો નીકળતો હોય, કોણે ના પાડી, તમારું લક્ષ જવું જોઈએ. શું છે આપણને એમ ન લાગવું છે આ તો બધું એકનું એક છે, આપણે 15મી વાર સાંભળ્યું તો 16મી વાર કે 19મી વાર બધું એકનું એમ નહીં. એ તો નીકળતો હોય પણ શું થાય છે આપણને એમ લાગે કે આ બધું એકનું એક આવે છે એવું નથી. એમાં કંઈક ને કંઈક બધા ભાવોની સૂક્ષ્મતા એ હોય છે. વાત એક જ નથી, વાતની અંદરનું ઊંડાણ જુદું જુદું. શું છે વાત તો એક જ છે, આત્મા છે એનો અનુભવ કરો, પણ શું આત્માને અનુભવ શું એની વાતમાં. ચલો મુંબઈ શબ્દ એક છે, બરાબર છે, થઈ ગયું કામ. તો મુંબઈ છે એ શું છે એની ડિટેલમાં જઈએ તો ખબર પડે કે નહીં. એવી રીતે અહીંયા વાત તો એક જ કરવાની છે પણ એની ઊંડાણમાં જતાં શું થાય છે, એને જ્ઞાનમાં ખ્યાલ આવતો જાય અને જ્ઞાન જેમ જેમ ખુલશે ને એમ એની પ્રાપ્તિનો ઉત્સાહ વધશે. જ્ઞાનમાં જો આપણે ખિલવટ નથી કરતા, આજ મુંબઈ શબ્દથી ને પણ મુંબઈ છે ને મોટું શહેર છે ને આટલી બધી વસ્તી છે અહીંયા આટલું બધું ને અબજોપતિ ને આમ જેને જ્યાં જેવું હોય તો એનાથી એને શું થાય છે, એને કંઈ અધિકતા ખબર આવે, એની મહત્તા ખ્યાલમાં એમ અહીંયા પોતાના સ્વભાવની અધિકતા. એનાથી આગળ ચલો શું છે એક પેરેગ્રાફ આખો છોડીને એની છે આહા ભાવસૃ જ્ઞાનની પર્યાય પણ એમાં શબ્દ આવ્યો ને છેલ્લે કે નિસ્વરૂપને અવલોકન કરે છે. કોણ અવલોકન કરે છે? કેવળ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન, ભાવસૃ જ્ઞાન. તો કહો ભાવસૃ જ્ઞાનની પર્યાય પણ અવસ્થા પણ અનંતા ધર્મવાળા આત્માને અને કથનચિત વિકાર અંશને. કારણ કે શુદ્ધ જ્ઞાન છે ને તો બેયને જાણે છે, શુદ્ધ ધર્મને અશુદ્ધને, દ્રવ્યરૂપ અને પર્યાય. આ તો હજી પોતાની વાત છે, આગળ તો લેશે અનંત ધર્માત્મક જગતના બધાય તત્વોને. અનંત ધર્મણી છે ને તત્વ બધા અહીંયા તો હજી પહેલાં આત્માની, પણ શું છે અનંત ધર્મવાળો આત્મા અને જે પર્યાયમાં હજી એક કથનચિત વિકાર અંશ છે. કથનચિત કેમ લીધું? થોડો અંશ રહી ગયો છે. કથનચિત એટલે કોઈ અપેક્ષા એ, એટલે કે હોય ત્યારે. સિદ્ધ ભગવાનમાં તો કાંઈ નહીં કહેવાય, એ કથનચિત કાળ અપેક્ષા. બાકી દ્રવ્યમાં નથી ને પર એ પણ એક કથનચિત, આ એક કાળ અપેક્ષા. કથનચિત એટલે કોઈ અપેક્ષા. તો અહીંયા કોઈ અપેક્ષા બે રીતે લેવાય, સ્વભાવમાં નથી અને પર્યાયમાં છે એ અપેક્ષા. બીજી રીતે સિદ્ધને નથી, ક્યારે કાંઈ જ નથી, અહીંયા છે તો એ કાળ અપેક્ષા કથનચિત, કોઈ અપેક્ષા. તો એ રીતે એને બરાબર જાણે છે. બરાબર જાણે છે એટલે તો એવું જ પ્રત્યક્ષ જાણે છે ને, तो फर्क तो पड़ो के नहीं जानवानी पद्धति में फर्क छे बाकी एनु जे जाणवू छे जेम सम्यक दृष्टि होय बारमा सर्प पड़ो होय अने एने दोरडी लागे ते सम्यक ज्ञान के मिथ्या ज्ञान સામે શું પડ્યું હોય સર્પ પડ્યો હોય અને સમ્યક દ્રષ્ટિને શું લાગે
દોરી લાગે તો પણ સમ્યક દર્શન જ હોય
સમ્યક જ્ઞાનની વાત કરું સમ્યક જ્ઞાન એમ દોરીને સર્પ જાણે તો એ સમ્યક જ્ઞાન કહેવાય એ સારું અને અમે સર્પને સર્પ જાણે તો મિથ્યા જ્ઞાન આટલો બધો પક્ષપાત ઓપનલી આટલો બધો પક્ષપાત કરવાનો તો પક્ષપાત તો ઉઘાડો પાછા પક્ષપાત નહીં ઉઘાડો છે આપણે જેવું છે એવું જાણીએ છીએ અને જ્ઞાની જેવું છે એવું જાણતા નથી ભયની જુદી વાત આપણે જ્ઞાનની વાત લઈએ એમ તો અમે બહાદુર હોય અમને નથી ભય લાગતો ઘણા બધા ઓલાય છે સર્પને પકડી લેશે ઉલટાને જ્ઞાની જ ભાગી જાય બસ એ બધું સારું આમ બોલી લેવામાં બહુ ઈઝી છે ચારિત્ર એક જીવનમાં બહુ જ વિચારવા જેવું છે આપણે જેમ છે એમ જાણીએ છીએ ને એ શબ્દ જ ખોટો છે જેમ છે એમ નથી જાણતા પરદેવને મારા પણ જાણીએ છીએ અથવા એને મારા તણે છે એનાથી મને નુકસાન જવાનું તો એમાં એક જ વખત કર્યું છોડવાનો અભિપ્રાય નથી મને નુકસાન કરે છે એમ કરીને પણ એને એકત્વનો ભાવ છે મેં યથાર્થપણે નથી જાણ્યો એને એને પરદ્રવને પરદ્રવ રૂપે નથી જાણ્યું મેં મારા લાભ નુકસાનમાં કારણ માન્યું છે તેનું એકત્વ છે ને જ્ઞાનીને એ કદાચ સર્પ કે દોડી બે ભિન્નતા છે એવો ભાવ નિરંતર ચાલુ છે કરીએ છીએ ને એનાથી દૂર ભાગો જાવ સર્પ છે ભાગજો તમે ભાગજો કરડી જશે તમને ક્યાં છોડ્યો ઉલટાનું એને દ્વેષનું નિમિત્ત બનાવ્યું છે છોડ્યો નથી દ્વેષનું નિમિત્ત બનાવ્યું છે એનાથી હાનિ માને અરે જેનાથી લાભ નુકસાન માન્યું એનું એકત્વ જ હોય ને તો એ ભોગતા કેવી રીતે પોતે બનશે ઓલામાં ઓલે એકત્વ એટલે આ જાતનું ફરીથી આપણે દોષ કોને જાણીએ છીએ રાગને તો જાણતા જ નથી ઘણી વાર આપણે દ્વેષ ભાવને કહેતા ક્રોધને એને જાણીએ છીએ પણ માયા લોભ બધું પણ એ દોષના જ પ્રકાર કસાયના જ પ્રકાર છે તો અહીંયા આ રીતે તો ભાવ સૃજ્ઞાનની પર્યાય પણ કેવી છે એ
સાપને માની આપણે તો બંનેમાં ફરક શું એવો
શેમાં એકને જ્ઞાની એને પરદ્રવપણે જાણીને એનાથી ભેદજ્ઞાનની ધારા ઉપેક્ષા ધારા નિરંતર રહે આપણે એને મને કરડી જશે દુઃખ થશે એનાથી મારું શરીર કેટલી એનાથી પરંપરા જો વિચાર કરે તો કેટલું છે એના અનિષ્ટ માન્યું તો અનિષ્ટમાં પણ એના પ્રત્યેનો દ્વેષભાવ ઉભો કરીને આપણે કર્યું છે તો એ બધી એ વિપરીતતા આખી છે ચલો સરસ હવે એનાથી 78 પાના ઉપર 78 પાના પહેલો જ પેરેગ્રાફ સુરજ્ઞાનની પર્યાય જો કેવી રીતે જાણે છે જ્ઞાની પોતાના આત્માને અનંત ધર્મણી છે ને કેવળ જ્ઞાન તો પ્રત્યક્ષપણે જાણે બધું એ પણ અહીંયા સુજ્ઞાની પોતાનું સુજ્ઞાનની પર્યાય દ્રવ્ય ગુણ શુદ્ધ છે અને પર્યાય થોડી શુદ્ધ છે તેમજ થોડી અશુદ્ધ છે અને એ પણ કોને કારણે પોતાને કારણે આ કયું સુજ્ઞાનની પર્યાય એટલે કઈ લેવી ભાવસૃજ્ઞાનની પર્યાય સમ્યક દર્શન સહિતની માટેની આ વાત તો એ જ્ઞાનની પર્યાય પેલું તો કોને જાણે દ્રવ્ય ગુણ શુદ્ધ છે અને પર્યાયમાં શું છે સાધક દશા છે તો સાધક દશા હોવાથી શું છે થોડીક શુદ્ધ છે અને થોડીક અશુદ્ધ અને અશુદ્ધ છે તો પણ કોના કારણે છે પોતાના કારણે અને આ કેવી રીતે જાણે છે પર્યાય દ્રષ્ટિએ છે શું પર્યાય દ્રષ્ટિએ શુદ્ધતા અને અશુદ્ધતા જે આંશિક છે બે એ પર્યાયમાં છે અને એટલા માટે કયો શબ્દ આપ્યો પર્યાય દ્રષ્ટિએ બ્રેકેટમાં કામ લખવું પડ્યું પર્યાય દ્રષ્ટિ ખાલી રાખવું તો પર્યાય અપેક્ષા એ લખવાની જરૂર હતી પર્યાય દ્રષ્ટિ પર્યાય મોઢા પર એમ નથી, અહીંયા પર્યાય દ્રષ્ટિ એટલે પર્યાયને જોઈ અપેક્ષા, ઓલું પર્યાય દ્રષ્ટિ એટલે પર્યાય મારા પર એવું નહીં, અજ્ઞાનીને એ વાત નથી, એટલા માટે પર્યાય અપેક્ષા. બાકી તો દ્રઢ દ્રષ્ટિ અને પર્યાય દ્રષ્ટિ, તો પર્યાય દ્રષ્ટિ કોને લઈએ આપણે? મિથ્યાત્વમાં લઈએ, એ ન લેવું અહીંયા. અહીંયા કારણ કે કોની વાત ચાલે છે? ભાવસૃજ્ઞાનીની વાત ચાલે છે. માટે પર્યાય દ્રષ્ટિ એટલે પર્યાયમાં એકત્વ કરે છે એવી કરતા બુદ્ધિ, એકત્વ બુદ્ધિ એવો અર્થ ન લે. એટલે પર્યાયની અપેક્ષા, એ પર્યાયમાં આવું મને જે આગળ આ વાત અહીંયા ગુરુદેવ કોણ સાથે લિંક કરે? ભાવસૃજ્ઞાનની પર્યાય છે એટલે એ તો છે. શું કરે છે? આના પછી ત્રીજો શ્લોક આવવાનો છું, મારી પ્રણતિ મેલી છે ને એની સાથે, મારે પરમ વિશુદ્ધિ થાવ, મારી અનાદિને અશુદ્ધ છે અને દ્રઢ દ્રષ્ટિએ કહ્યું છે શુદ્ધ ચિહ્ન માત્ર મૂર્તિ છે, એની સાથે લિંક છે સુજ્ઞાનની પર્યાય. નહીં થોડુંક સુજ્ઞાનની પર્યાય દ્રઢ ગુણ શુદ્ધ છે, મારી પર્યાયમાં થોડી શુદ્ધતા ને અશુદ્ધતા એ પણ મારા કારણે એમ પર્યાય. હવે એ જ વાત ફરીથી, દ્રઢ દ્રષ્ટિએ વિકાર ભિન્ન છે અને પર્યાય દ્રષ્ટિએ અભિન્ન છે. આ શું બધું? આ જ્ઞાની કેવી રીતે જાણતા હશે? પહેલા સમયે શું જાણે? દ્રઢ દ્રષ્ટિએ વિકાર ભિન્ન છે. પછી બીજા સમયે શું જાણે? પર્યાય દ્રષ્ટિએ અભિન્ન. પર્યાય એટલે પર્યાય અપેક્ષા, સમજી લે ઉપર છે ખુલાસે. એટલે બે એક સમય કેવી રીતે જાણી શકે છે? અથવા એમ સમજી લે, ચાલો એક જ્ઞાની એવા હોય કે દ્રઢ દ્રષ્ટિએ વિકાર ભિન્ન જાણે, બીજા જ્ઞાની એવા હોય પર્યાય અપેક્ષા એ અભિન્ન છે એમ જાણે, એના અભિન્ન છે એટલે એનામાં મારા માટે. અને પણ જાણો તો કઈ મર્યાદા, એક સાથે કઈ બધું થોડી ખબર પડે. આપણે એમ કહેવાય ને કે હું શુદ્ધ છું અથવા અશુદ્ધ, બે વારા ફરતી હોય ને, એક સાથે તો ન હોય ને. તમે એક વાર બોલીને દેખાડો, ચાલો શુદ્ધ અશુદ્ધ બે. એટલે બોલવામાં ક્રમ પડે કે નહીં એમ જાણવામાં ક્રમ પડે. અને એટલા માટે અવક્તવ્ય કહી દીધું છે કે ભાઈ કથનચિત આત્મા શુદ્ધ છે ને કરીને નવું સાત સપ્તભંગ છે ને, એમાં પહેલું કથનચિત કરશે. અને પછી બે ભેગા એટલા માટે કીધા, ભાઈ અમે બે કીધા એટલે કાળ નહીં કરતો, એ સાથે છે તો સાથે કયો ને, તો કે સાથે કહેવાય નહીં, માટે અવક્તવ્ય છે. તો અહીંયા સરસ આમાં જો ગુરુદેશ આખું, દ્રઢ દ્રષ્ટિએ એક જ સમયે આ જ્ઞાનની આ દશા જોઈ, ભાવસૃજ્ઞાનની પર્યાય ઉપયોગાત્મકની અહીંયા વાત નથી, પણ એક આખી પરિણતિ નાખી લબ્ધ ઉપયોગતાના ગુણ કરીને. ઉપયોગ તો એક તરફ જ, પણ છતાં એક સાથે બે ભાવ કેવા રહે છે? કે દ્રઢ દ્રષ્ટિએ વિકાર મારાથી કેવો છે? ભિન્ન છે. અને પર્યાય દ્રષ્ટિએ જોઈએ તો કેવો છે? પર્યાયમાં મારી છે એટલે અભિન્ન પણ છે. જગતમાં બધા જ પ્રકાર આમાં કોઈ હોય છે, કોઈને કહેતા હોય આ તો મારો છે, અને પાછા છતાં એને કે ભાઈ એ અમુક મર્યાદાનો છે, આ નોકર તો મારો ઘરનો છે, આમ ઘણીવાર કેમ તો પછી શું થાય? નોકર ઘરનો જ કહેતા હોય ને ઘણાને, એટલું હોય ને વર્ષોથી કામ કરતા, પછી શું થાય? વારસો એને આપતા જાય. અથવા ઘરમાં જ્યાં આપણે બેઠા ત્યાં સાથે બેસીને કરતા હોય છે, ત્યાં બધા કેવા પ્રકારો હોય છે, ત્યાં વિવેક કરતા હોય છે ને બધા. તો અહીંયા ઘરની બાજુમાં ગુરુદેશી કે ને પાડોશી એવા હોય મધરના ગામના કે એની ત્યાં, તો શું કહે ને મામા મધર, તો શું કહે? એટલે જ્યારે પ્રસંગ આવે તો શું થાય? લઈને આવે ને કેમ? હમણાં તો કહેતા બધાને કહેતા હોય તો અમારે તો આ કહે છે. અરે ભાઈ એ બધી શૈલી તો અહીંયા આમાંથી લઈને ત્યાં લીધી, ત્યાં તો બહુ વિવેક રાખીએ છીએ ને અહીંયા. તો આ રીતે શ્રુત જ્ઞાનની પર્યાય પોતાના આત્માને હવે કેવો જાણે છે? દ્રવ્ય ગુણ. તો દ્રવ્ય ગુણ કેવા જાણે છે? ઉપર આવ્યું શુદ્ધ. અને પર્યાયમાં કેવો જાણે છે? શુદ્ધ અને અશુદ્ધ એ બે જાણે. જો મૂળ સેમ આવ્યું, વજન સેમ આવ્યું, જાણે છે. પશ્યંતી છે ને શબ્દ, પશ્યંતી કોને? પશ્યંતી અનંત ધર્મ. તો આનંદ ધર્મના ગુરુદેવ ખુલાસા કર્યા, આનંદ ધર્મમાં કોણ? દ્રવગુણ અને પર્યાય. આગળ આવશે ભાવ અને બધું યોગ્યતા હોય પણ. તો અહીંયા જે અનંત ધર્મ છે એમાં દ્રવગુણ રૂપ છે એ કેવા જાણે છે? શુદ્ધ જાણે. પર્યાય રૂપ ધર્મને કેવું રૂપ જાણે છે? શુદ્ધ અને શુદ્ધ બે રૂપે. અને આ રીતે જાણવું એ શું છે? કામ છે. એની જગ્યાએ શું આપણે માની લીધું? હું જીવ છું, મારામાં જ્ઞાન છે, જાણવું એ મારું કામ છે. પણ કામ પછી લખે ત્યાં કંટાળો આવે છે. નહીં, કરવું એ મારું કામ છે ને ત્યાં મજા આવે છે. નહીં, એ આ રીતે એનો થયો ભાવાર્થ. હવે આગળ આપણે લેશું.
Yeah.